તારીખ 26/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 458 અને 459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 166
57 ત્રિભુવનભાઈ નો પત્ર છે. અંબાલાલના નામથી એક પત્ર લખ્યું છે, તે પહોંચ્યું છે. તેમાં આજે એક કાગળ લખવાનું જણાવ્યું છે. લગભગ 1 કલાક વખત વિચાર વર્તતા કાંઈ સૂઝ ન થવાથી કાગળ લખવાનું બન્યું નથી, તે ક્ષમા યોગ્ય છે. આગળના પત્રમાં લખેલું કે આજે બીજો પત્ર લખશું તમને, પોતે લખી શક્યા નથી. કેટલાક પત્રોમાં એ વિષયમાં એમણે ખુલાસો કર્યો છે કે અમારા ચિત્તની સ્થિતિ વિકલ્પો ન ઉઠે, વિકલ્પો ન વધે એવી ઘણી વાર થઈ જાય છે. ત્યારે પરાણે કોઈ કાર્ય જેમ વિકલ્પનું કરવું પડતું હોય એવી સ્થિતિમાં સહજપણે જ પછી કોઈ કાર્ય કરવાનું, કોઈ પત્ર લખવાનું માંડી વાળે છે પોતે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. ઉદયરૂપ ઉપાધિ છે, તેથી મુંબઈમાં સ્થિતિ સંભવે છે. પોતાના અભિપ્રાયથી મુંબઈમાં રહેવાનું બનતું નથી એમ કહેવું છે. ઉપાધિના કારણથી કહો કે પૂર્વકર્મના કારણથી કહો, તમારો કોઈ ભાઈઓનો પ્રસંગ આ બાજુનો હાલ કાંઈ થોડા વખતમાં થાય એવો સંભવ હોય તો જણાવશો. કોઈ મુંબઈ આવવાના હોય તો જણાવજો, લખજો. કોઈ વિકલ્પ હશે એમને એ વિષયમાં, એટલે એ સૂચના કરી છે. એ પત્રમાં કોઈ ખાસ તાત્વિક વિષય નથી. 459માં પત્ર સૌભાગ્યભાઈ ઉપરનો છે. શ્રી કૃષ્ણ આદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. શ્રી કૃષ્ણ આદિક, આદિક એટલે બીજા કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, જેવો ઉદયના કારણે સંસારમાં ઉદય પ્રસંગમાં જોવામાં આવે છે, એવા સર્વ ધર્માત્માઓની ક્રિયા એટલે સંસારના કાર્યોની ક્રિયા ઉદાસીન જેવી હતી. એમાં એ નિરસ પરિણામે પ્રવર્તાતા, એમનો પોતાનો કોઈ એ કાર્ય કરવાનો રસ નહોતો. જેમ કોઈ અનિચ્છા એ કાર્ય કરવું પડતું હોય તેમ જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, હવે એ શ્રી કૃષ્ણના નિમિત્તે સમ્યક દ્રષ્ટિ જીવની દશા કેવી હોય એ વિષય લે છે. કે જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમજે ન હોય એવો કાંઈ નિયમ નથી. શું કહે છે કે જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તેને સમ્યક્ત્વ ઉત્પન્ન થતાની સાથે બીજી બધી ક્રિયાઓ બંધ થઈ જાય, એકલું એ આત્મધ્યાનમાં અને આત્મજ્ઞાનમાં જ રહી જાય અને બહારની કોઈ ક્રિયા ન હોય એવો કોઈ નિયમ નથી, એવો કોઈ સિદ્ધાંત નથી. એમ જ બને, બીજી રીતે ન બને એવી રીતે કુદરતી બનતું નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસાર ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. આ સિદ્ધાંત છે. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ હો, ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિની વાત છે, કે એને જે કોઈ પૂર્વકર્મનો ઉદય આવે, પૂર્વકર્મો અજ્ઞાન ભાવે બાંધેલા કર્મો છે, જેનો ઉદય આવે છે એ તો બધા અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ હતા. એ કર્મનો ઉદય આવે ત્યારે એમાં એ નિરસ હોય છે, રસરહિતપણે પ્રવર્તે છે. રસ સહિતપણે પ્રવર્તા નથી, નિરસપણે પ્રવર્તે છે. બરાબર, નિર્જરાધિકારમાં એમ જ કહેવા માંગે છે. એમાં રાજમલજીએ તો 9 થી 10 શબ્દનો પ્રયોગ કર્યો છે. આ પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવોના પરિણામને વર્ણવતા રાજમલજી એમ કહે છે કે લુખા પરિણામ હોય, નિરસ પરિણામ હોય, જે પરિણામમાંથી પોતાનું અસ્તિત્વ ખેંચી લીધું છે એવા પરિણામ હોય, શું અબંધ પરિણામ હોય, એવા 9 થી 10 વિશેષણ એમણે વાપર્યા છે. એક અધિકારની અંદર જુદા જુદા શ્લોકનો અર્થ કરતા, ટીકા કરતા. એ નિયમ છે કે ગમે તે પ્રકાર હોય, ચારેય ગતિમાં થાય છે. સમ્યક દર્શનને જાતિ વેશનો ભેદ હોતો નથી, જાતિનો તો ભેદ હોતો નથી, વેશનો ભેદ હોતો નથી. કુલિંગમાં સમ્યક દર્શન થાય છે, અન્યમતિનો લિંગ હોય, ચિહ્ન હોય, એમાં સમ્યક દર્શન થઈ જાય. ગુરુદેવશ્રીનો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. ગુરુદેવશ્રીને જ્યારે સમ્યક દર્શન અહીંયા થયું ત્યારે એ સ્થાનકવાસીના સાધુના લિંગમાં હતા. લોકો એમને સ્થાનકવાસી સાધુ તરીકે માનતા હતા, પૂજતા હતા, સ્વીકારતા હતા. જે નજીક હતા એને એમણે ખ્યાલ આપેલો કે આ સાધુ પણ નથી, પણ લોકોમાં એવું નહોતું. 1978માં સમય સારા હાથમાં આવ્યું. સમય સારા હાથમાં આવ્યા પછી નિજ ભગવાનના દર્શન કર્યા અને 1991માં જાહેર પરિવર્તન કર્યું છે. 12 થી 13 વર્ષ એ જાહેર રીતે એ વાત છુપી રહી છે. જે એમના નિકટ પરિચયમાં હતા એમને એ વાત એમણે જણાવી હતી કે આ સાધુપણું નથી, આ કોઈ જૈનનું સાધુપણું નથી, અમને સાધુપણું હતું પણ નહીં પહેલેથી. અમે જે માર્ગ શોધતા હતા એ માર્ગ મળી ગયો છે, જે પરમાત્માના દર્શન થવાના હતા એ થઈ ગયા છે. હવે આમાં જાજુ વખત રહેવું, પાલવે એવું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પરિવર્તન કર્યું, તો પણ કાંઈક ઉવાપો થયો તે થયો, પણ શાસનના કોઈ પુણ્ય હતા તો આખી બાજી પલટાઈ ગઈ. તો કહે છે કે સમ્યક દર્શન થાય એટલે બધું ફેરફાર થઈ જાય. 12માં એ જ વખતે બધો ફેરફાર થઈ જાય કે સમ્યક દ્રષ્ટિ થયો એટલે એ વખતે સાધુપણું મૂકી દે, કે મને આજે અનુભવ થઈ ગયો છે, સાધુપણું મૂકી દે. એ વાત તો પહેલા સમજમાં આવી ગઈ હોય છે. સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં યથાર્થ શું, અયથાર્થ શું, એ યથાર્થ વિચારણા તો પહેલાં આવી ગઈ હોય છે. એમાં ખ્યાલ આવી ગયો હોય તો ન મૂકે, અનુભવ થાય પછી ન મૂકાય. એટલો સમય લાગે ખરો, તો પણ સમ્યક દર્શનને એમાં બાદ આવતો નથી. એ તો કેવું છે, અહીંયા એ વાત તો ચર્ચા કરવી છે કે સમ્યક તો ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા કે ઉદયની ક્રિયા, સંસારી ક્યાં ક્રિયા કહો કે જેને જે ઉદય હોય તે ક્રિયા કહો, રસરહિતપણે થવી સંભવે છે. એમાં એને રસ ન હોય ક્યાંય, આ નિયમ છે. પણ એવો નિયમ નથી કે એ ક્રિયા ન હોય પછી એને. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. પોતાને પોતે કોઈ એવી ક્રિયામાં ન પ્રવર્તે કે જેથી પોતાને જ પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. જેમ કે પરદ્રવ્યમાં સુખ નથી કે દુઃખ નથી, તો પોતે સુખ બુદ્ધિએ કે દુઃખ બુદ્ધિએ ન પ્રવર્તે કે જેથી પોતાને ભ્રાંતિ થઈ જાય, એવી કોઈ ક્રિયા પોતે કરતા નથી. એ ક્રિયાનો દેખાવ ગમે તેવો હોઈ શકે. કોઈ એમ માને કે જુઓ અત્યારે એમને દુઃખ થયું છે, અત્યારે એમને સુખ થયું છે, આ અત્યારે એમને અનુકૂળતામાં ઠીક લાગ્યું છે, આ પ્રતિકૂળતામાં એમને ઠીક નહોતું લાગ્યું, પોતાને એવી ભ્રાંતિ થાય એવી રીતે પોતે પરિણમતા નથી, પ્રવર્તતા નથી એટલે પરિણમતા નથી. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એનું ખ્યાલમાં હોય છે, પણ બહારની ક્રિયા બદલી જાય એવું બનતું નથી. એ જ વખતે એ જ પ્રમાણે બધું ચાલે, પૂર્વકર્મ અનુસાર અભિપ્રાય બદલી જાય છે. કોઈને તો દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ નથી હોતો, વિકલ્પે ન આવે કે દેવગુરુ શાસ્ત્રનું શું, એ સંબંધે વિચાર પણ ન આવે. જેમ કે તિર્યંત દશામાં શું વિચાર છે, તો સમ્યક દર્શન નથી ત્યાં, તો સિદ્ધાંતિક પરિસ્થિતિ શું, કે સિદ્ધાંતિક પરિસ્થિતિ એ છે કે એનો પ્રતિબંધનો વિષય નથી, નહીતર ત્યાં બાદ આવે. કોઈ મનુષ્ય પણ એવા હોય છે, કોઈ એવા દ્રવ્ય ક્ષેત્ર કાળવા ભાવમાં હોય કે કોઈ એવા ઓછા ઉઘાડમાં હોય, નવતત્વના નામ યાદ ન રહેતા હોય ને, દેવગુરુ શાસ્ત્રનો શું વિકલ્પ આવે, વિચાર આવે, વિવેક આવે, કેવી રીતે આવે? બંધન નથી, એ જાતનું બંધન નથી, તો ફેર ના પડે. જો સામે વિષય આવે તો એમના અભિપ્રાયમાં એમની વિચારણામાં ફેર પડે નહીં, એ વાત સ્પષ્ટ છે. પણ એ વિકલ્પ જ ન આવે, એ બાજુનો વિકલ્પ ઉઠો જ ન હોય, વિચાર જ ન ઉઠો હોય, તો કેમ એમને દેવગુરુ શાસ્ત્રની ક્રિયા નથી, એ પ્રશ્ન ત્યાં લાગુ પડતો નથી. જેમ કે એ વખતે દિગંબર પ્રતિમા, શ્વેતાંબર પ્રતિમા એ કોઈ વિષય નહોતો, કેમ કે પોતે સ્થાનકવાસીમાં હતા, કોઈ પ્રતિમાનો જ વિષય સામે નહોતો. તો ઘણા વખત સુધી તો એ વિષય પણ ના આવ્યો હોય. એવું છે કે પોતે સ્વરૂપની ખોજમાં ધૂનમાં હોય, એ પહેલાંનો પુરુષાર્થ કોઈ એવી પરિસ્થિતિ છે કે એક વખત તો જીવ દિન દશાનું ભાન ભૂલે છે, રાત્રિ દિવસનું ભાન ભૂલે છે, ખાવા પીવાનું ભાન ભૂલે છે, એવી લગ્ની લાગે છે, એવી ધૂન ઉપડે છે, પછી સમ્યક દર્શનનો અવતાર થાય છે. તો એ પરિસ્થિતિમાં તો એને એક આત્મા 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 સિવાય બીજું કાંઈ છે એને, ત્યાર પછી પણ કેટલો કાળ એવું કોઈને રહી જાય કે એમાંથી બહાર નીકળતા સમય લાગે. દશા પહેલાં અને દશા પછી એવી ધૂનમાં રહી જાય પરિણામ કે બીજા કોઈ વિશેષ વિચારો અને વિકલ્પોનો ઉદ્ભવ જ ન થાય, તો એ પ્રમાણે ક્રિયા પણ ન થાય કે જે સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પૂજા ભક્તિ આ તે, એવું કાંઈ ન થાય. દેરાસરમાં જવાનું જ ન થાય, દેવદર્શનનું જ પરિસ્થિતિ ઊભી ન થાય. સ્થાનકવાસીના સાધુ હોય દિગંબર દેરાસરમાં દર્શન કરવા જાય, ક્યાંથી બને? એક બે દિવસની વાત નથી, બાર બાર તેર તેર વર્ષ નીકળી ગયા હોય. સમ્યક પણ કોઈ બાધા નથી. કેટલીક વાતો તો ગળે ઉતરવી કઠણ પડે એવી હોય છે. આમાં લિંગનો ભેદ નથી, એ ચર્ચા ચાલી હતી બીજી ગુરુદેવની ઉપસ્થિતિમાં, રાત્રિ ચર્ચામાં એક વિષય ચાલ્યો હતો. પ્રશ્ન એ ચાલ્યો શ્રીમદજીના વિષયમાં, મુમુક્ષુભાઈને શંકા પડી કે શ્રીમદજીની વાતો જોતા વાત કંઈ બહુ ચોખ્ખી લાગતી નથી, ને એમના વચનો ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી ગુરુદેવે ના નહીં કે. પણ કે સાહેબ એમને તો દિગંબર ધર્મ જ અપનાવ્યો નહોતો, પછી પ્રશ્ન ત્યાં સુધી આવીને ઉભો રહ્યો. કે એમણે ક્યાં દિગંબર સંપ્રદાય અપનાવ્યો હતો? આપે તો દિગંબર સંપ્રદાય અપનાવ્યો, તો કે ભલેને ન અપનાવ્યો. એ જ્ઞાની હતા, સમ્યક દ્રષ્ટિ હતા, એટલું જ નહીં એકાવતારી હતા, એમાં કોઈ ફેર નથી. એક જ ભોગ બાકી રહ્યું, એમાં કોઈ ફેર નથી. પ્રશ્ન કરનારે થોડી પકડ કરી, વાત સાહેબ આપ ભલે કહો પણ અમને કેવી રીતે ગળે ઉતરે? હજી શ્વેતાંબર દિગંબર વચ્ચેનો ફેર ન હોય તો પછી, કેમ કે એ તો ગ્રહિત અગ્રહિતનો વિષય છે, નહીં કાંઈ ફેર નથી. કુલિંગમાં પણ સમ્યક દર્શન થાય છે. આમ કે આ અમારો પુરાવો છે, આ અમારો દ્રષ્ટા ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. અમને જે દી થયું તે દી અમે આમાં હતા. આમ ચેષ્ટા કરી, અમને જે દી થયું તે દી અમે આમાં હતા. કે શું હું પતિનો હાથ કર્યો એવું કાંઈ નથી કે. એટલે એ વિષય જરા ઊંડે ઉતરીને નક્કી કરવા જેવો છે, ઉપર ઉપરથી નક્કી કરવા જેવો વિષય નથી. કેમ કે એમને ગૃહસ્થમાં કોઈ કહેવું નહોતું. ગુરુદેવ સ્થાનકવાસીના સાધુ થઈને દિગંબર મંદિરમાં જાય તો મોટો કાગા રોળ થઈ જાય સમાજની અંદર. તો મંદિરમાં જવાનો પ્રસંગ ઉદય જ નહોતો, એ પ્રસંગ જ નહોતો, પ્રસંગ જ નહોતો, પ્રસંગ. અથવા શ્વેતાંબર દિગંબર નો કોઈ વિકલ્પ ન આવ્યો હોય, વિચાર ન આવ્યો હોય ત્યાં સુધી એ સંબંધીનો એમનો નિર્ણય પ્રસિદ્ધ ન જાણવામાં આવે. છતાં લબ્ધ જ્ઞાનમાં બધું યથાર્થ પડ્યું છે, કાંઈ ફેરફાર નથી. એક આ તો શ્વેતાંબર દિગંબરનો પણ એવા અનેક પ્રકારના નિર્ણયો જેને કહેવામાં આવે, વ્યવહાર સંબંધીના, નિશ્ચય સંબંધીના, પદાર્થના સ્વરૂપ સંબંધીના, દ્રવ્યગુણ પર્યાય સંબંધીના, એવા ઘણા વિચારો આવ્યા જ ન હોય સમયની દ્રષ્ટિને. પણ સામે વિચાર આવે તો એના મતમાં અભિપ્રાયમાં ફેર પડતો નથી. આમ છે એ વસ્તુ સ્થિતિ. કેવળ જ્ઞાન લેવું છે, એટલો બધો જોશમાં પ્રવેશ કર્યો હતો મોક્ષ માર્ગની અંદર, અને એટલું વારંવાર દશામાં, નિર્વિકલ્પ દશામાં આવતા કેવળ જ્ઞાન લઈ લઈએ એમ કે શું? એ તો શ્રીમદજીને એ જોશ. શા માટે આ ક્ષેત્રે આકળે કેવળ જ્ઞાન ન હોય? શાસ્ત્ર કોણ એવા શાસ્ત્ર, એમ શું કરવા શાસ્ત્ર પ્રતિબંધ મૂકે છે? સમાધાન નહોતું થતું એમને શાસ્ત્રમાં એચ્યું હોય તો. અંદરનું જોર એવું હોય છે, એ કોઈ તત્વની ભૂલ નથી. સમ્યક તો ઉત્પન્ન થયા પછી સંસાર ક્રિયા રસરહિત થઈપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવને હોતી નથી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. અને જ્યાં સુધી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય ને, ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. પરમાર્થ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, જેવું કેવળ જ્ઞાનમાં તીર્થંકર દેવે જોયું છે સર્વજ્ઞ પરમાત્માએ, એવું જ પોતાનું સ્વરૂપ અનુભવથી પ્રતીત થયું છે, એમાં ભ્રાંતિ થતી નથી. એ સ્વરૂપના અંતર અવલંબન થવા માટે અંતર્મુખ થાય છે, એમાં ફેર પડતો નથી. જેને આ બે વાતમાં ફેર નથી એને ક્યાંય ફેર નથી એમ સમજવું. ફરીથી કે જેને અંતર્મુખ થવામાં રાગના એકત્વમાં એક કણ સાથે, રાગના એક કણ સાથે એકત્વ ન રાખ્યું, છેદ ઉડાડી દીધો, એ એકત્વનો જેણે છેદ ઉડાડ્યો છે, પ્રચંડ પુરુષાર્થી અને પરમ પુરુષાર્થી સાધારણ વાત નથી. જે ક્ષણે અનંત સંસાર ખલાસ થાય છે એને પરમ વિવેક જાગૃત થયો છે અને જેને એવો વિવેક જેને અંદરમાં જાગૃત થયો છે, સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વભાવ અને વિભાવ વચ્ચેની સાંધ જેણે જોઈ નથી. અત્યારે તો સાંધ કોને દેખાય છે એ સવાલ છે. બે વચ્ચે સાંધ છે એમ કે છે, દેખાય છે આ પ્રશ્ન છે. હજી તો નાસ્તિનો વિષય છે, હો અસ્તિત્વ હજી સૂક્ષ્માતી સૂક્ષ્મ છે. એ જેણે અવલંબનમાં લીધું છે એને બીજી ભૂલ હોય એ વાત મુમુક્ષુ જીવે તો વિચારવા જેવી નથી. નહીં, માર્ગમાં આવવા માટે પ્રયત્નવાન હોય એને પણ દેખાય. જે જીવ ભેદ જ્ઞાનમાંનો પુરુષાર્થ કરે છે, જે જીવ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે છે એને રાગ અને જ્ઞાન વચ્ચેની સાંધ દેખાય છે. અને જ્યારે સાંધ દેખાય છે ત્યારે ભગવતી પ્રજ્ઞાને એમાં પટકે છે. પ્રજ્ઞા એકલું નથી લીધું, આચાર્યદેવે ત્યાં પ્રજ્ઞાને એક વિશેષણ આપ્યું છે, ભગવતી પ્રજ્ઞા એમ કહ્યું છે ત્યાં. અને ત્યારે એને બે જુદા પડી જાય છે, આત્મા જુદો પડી જાય છે. એ આત્મા જુદો પડે છે અનંતકાળમાં નહીં કરેલું એવું એક અપૂર્વ કાર્ય છે. એ અપૂર્વ કાર્ય જેણે કર્યું એને બધા નમસ્કાર કરે છે. ત્યાં રત્નત્રયની પ્રાપ્તિ છે. જે રત્નત્રય નમસ્કાર કરવા યોગ્ય છે એ રત્નત્રય ત્યાં પ્રગટ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. એ રત્નત્રયને નમસ્કાર છે એટલે એવા પુરુષને એવા આત્માને પણ નમસ્કાર કરવામાં આવે છે. એ તો પોતે 272માં પ્રશ્ન ઉઠાવ્યો છે કે જેનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે. 272 299 કુંવરજી મગનલાલ કલ્લોલ નાયક મુમુક્ષુ છે એના ઉપરનો પોસ્ટકાર્ડ છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. એ કોઈ પણ બાહ્ય ક્રિયા કરતા હોય એનું આચરણ મુમુક્ષુ જીવને તો વંદનને યોગ્ય છે. એવો મહાત્મા પ્રાપ્ત થયે, એવો મહાત્મા હોય કોઈ, એનો સમાગમ પ્રત્યક્ષ થયો હોય, છતાં નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય, છતાં શંકા પડે એવી કોઈ એની ક્રિયા દેખાતી હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. પ્રશ્ન પત્ર એવો લાગે કે ઉત્તર આપ્યો નથી, અધૂરો પત્ર મૂકી દીધો છે. ઉત્તર પહેલા આપ્યો છે, પ્રશ્ન પછી ઉઠાવ્યો છે. એ વાત સમજવા જેવી છે એટલે એ રીતે સમજવા જેવી છે કે તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ મુમુક્ષુને વંદન યોગ્ય જ છે. એને વિકલ્પ કરવાનો માંડી વાળો એવો જવાબ પહેલા દઈ દીધો છે. પણ બુદ્ધિ એક એવી ચીજ છે કે જેમાં અનેક જાતના સંસ્કારો ગ્રહણ કરેલા હોય છે એટલે કેટલીક વખત બુદ્ધિ સંમત ન થાય, બુદ્ધિ સ્વીકાર ન કરે. ઓકે, નહીં તું નમી જ પડજે, સ્વીકારી જ લેજે, બીજો વિકલ્પ તું કરીશ નહીં. કોના આધારે તું કરીશ? તારી બુદ્ધિના આધારે કરીશ ને? તારી બુદ્ધિમાં તો વિપર્યાસો સંગ્રહિત થયેલા છે, એનું શું કરીશ? એનો આધાર તને મળી જશે, એનું શું કરીશ? તારું કામ નથી. હા, તું અંતર શોધ કરજે. અંધશ્રદ્ધાથી માની લેવું એવું તો આજ્ઞા નથી, તો એ વિષયમાં તું પછી વિશેષ વિચાર કરજે, સંશોધન કરજે. શું કે મારી ભૂલ અહીંયા ક્યાં થાય છે અને કેમ થાય છે એનો તું વિચાર કરજે. સામાનો વિચાર કરવાની જરૂર નથી, તારો વિચાર તું કરજે. એ પ્રકારે માર્ગ છે મુમુક્ષુજી માટે, એ પ્રકારે માર્ગ છે. બુદ્ધિ તો એ રીતે ચાલવાની છે જે રીતે એને અભિપ્રાયો ઘડ્યા છે, સંસ્કારો ઝીલ્યા છે, એ પ્રમાણે ચાલશે. પણ એનો વિશ્વાસ કરવા જેવું નથી, સત્પુરુષનો વિશ્વાસ કરવા જેવું છે. લિખિતને અપ્રગટ સત લખ્યું છે ત્યાં, પોતે પ્રગટ નથી બારમાં, આવા અપ્રગટ પોતે રહ્યા છે. કોઈ માનવત તૈયાર ન થાય, કોઈ માનવત તૈયાર ન થાય. એ તો આવ્યા હતા ને, એક વિદ્વાન આવ્યા હતા આપણા એ બાજુથી દિગંબરમાંથી, આપણા વિદ્વાન. તમે બેનશ્રીનો આટલામાં 56મો તે દિવસે જન્મ જયંતિ, કેટલો હતો 56મો હતો એવો કોઈ સમ્યક્ત જયંતિ મહોત્સવ હતો. તો આ સમ્યક્ત જયંતિ મહોત્સવની ગણતરી કરી અને 56 વર્ષ પાછળ જઈએ ત્યારે તો 1991 પછીનો વર્ષ જોવું પડે. તો બરાબર છે, 1989 વર્ષ છે જે અનુભવનો, 89ની ફાગણ વદ દશમનો આપણને પત્ર મળે છે, ત્યારે તો અભિનંદન ગ્રંથમાં એ પત્ર મળે છે. તો એની અંદર તરત એને પ્રશ્ન ઉઠાવ્યો કે ગુરુદેવ જ તે દિવસે સ્થાનક વાસી માતા, તો ગુરુદેવનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાંથી થાય? ગુરુદેવ જ્યાં સુધી સ્થાનકવાસી માતા ત્યાં સુધી સમ્યક દર્શન કેમ માનવું? અને સમ્યક દર્શન ન થયું એ પહેલાં બીજાને સમ્યક દર્શન થાય એનાથી એ વાત બને જ કે માટે આ તમારું બધું ખોટું છે. પ્રશ્ન ઉઠાવજો, તમને જે શંકા પડે છે એનો પ્રશ્ન ઉઠાવજો, નિરાકરણ થઈ જશે. તમને પ્રશ્ન નહીં, અમે તો વિરોધ ઉઠાવશું. વિરોધ ઉઠાવજો, તમારે જે ઉઠાવવું એ ઉઠાવવાની છૂટ છે. બધું મેદાન સાફ થઈ જશે, વાંધો નહીં આવે. અમે બધું વિચારીને બેઠા છે, કોઈ વાંધો નથી એની અંદર. એટલે શું છે કે એ સંપ્રદાય બુદ્ધિનો પણ વિષય નથી. હું એક પ્રશ્ન કરું છું એ વિષયમાં હવે, કે એ લોકોને દિગંબર સંપ્રદાયની આપણા દિગંબર શ્વેતાંબરની આપણા કરતાં ઝાઝી ખબર છે, કેમ કે એ તો દિગંબર સંપ્રદાયમાં જૈનમાં છે. એટલે દિગંબરમાં શું હોય, શ્વેતાંબરમાં શું હોય અને શું ન હોય, શું લાભ છે એને, કહો એને કેટલો લાભ થઈ ગયો, એવું જ્ઞાન થતાં એને શું લાભ છે? એને સમ્યક દર્શન થયું, એને શું અનંતાનું મંદિર તોડ્યું, એને દર્શનમાં તોડ્યું, શું કર્યું એને, કે જે જ્ઞાન્ય છે. તો આજે દિગંબરમાં છે, કાલે ક્યાં ચાલ્યા જશે કાંઈ પત્તો નહીં લાગે. એવા કોઈ જાણપણા માત્રથી જીવને લાભ થાય છે એવું કાંઈ નથી, અને એથી કોઈ એનો અભિપ્રાય બદલાઈ ગયો છે એવું પણ કાંઈ નથી. તો ક્યારે એ પોતે ક્યારે શ્વેતાંબરમાં જશે એ કહેવું મુશ્કેલ છે. એમાં પોતાને ફેરફાર થતાં પોતાને ખબર નથી પડતી, ગ્રહિતમાં ચાલ્યા જ જાય છે. મેદાન સાફ થઈ ગયું, એક અરિયંત પ્રતિમાનો નિષેધ થતા, માનતા પોતાના દિગંબરનો ઝંડો લઈને ફરતા, બધા એનો બુદ્ધિનો દેવાળો નીકળી ગયો. એક જ રકમ સામે આવી, ત્યાં પહેલી જ આઈટમમાં સાફ થઈ ગયા બધા. એવી વાત છે, એ કાંઈ ખબર પડે, એ માને ભલે કે અમે દિગંબર છીએ એટલે શું થઈ ગયું. એવો વિષય જરા બીજી રીતનો છે. સર્પને આ જગતમાં લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્ય બુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે. સર્પ નીકળે એટલે પહેલાના જમાનામાં એવા ક્રૂર પરિણામ વાળા નહોતા, અત્યારે તો માણસો મારવા માંડે છે, મારી પણ નાખે છે, જોઈ શકાય નહીં. પહેલાં તો એવું હતું કે ઘીનો દીવો કરે પાણી હારે, સર્પ ઘરમાં નીકળે એટલે પાણી હારે જઈને ઘીનો દીવો કરે, એ કઈ ઘીની વાસ હોય એમ કે ભગવાન જાણે, પણ સર્પ ઘરની બહાર ચાલ્યો જાય, આવું બનતું. એમાંથી એક સર્પની પૂજા શરૂ થઈ ગઈ. ઘીનો દીવો એટલે પૂજાનો એક થઈ ગયો ને કે ભાઈ ઘીનો દીવો કરો એટલે પૂજ્ય ભાવ થઈ ગયો ને, એમ નથી. ખરેખર તો એને કાઢી મૂકવા માટે દીવો કર્યો છે, રાખવા માટે કર્યો છે કે તું સામે આવીને બેસ ભાઈ, તને ઘીનો દીવો બીજો કરીએ એવું છે કઈ? કાઢી મૂકવા માટે વાત છે. એમ સર્પને જેમ લોકો ભયથી પૂજે છે, પૂજી બુદ્ધિથી પૂજતા નથી, ભાવથી પણ પૂજતા નથી, પૂજ્ય ભાવથી પણ પૂજતા નથી, અને ઈષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે તો પૂજ્ય બુદ્ધિ રાખીને ભાવથી પૂજે છે, એ દ્રષ્ટાંત છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, ભયવાન છે, સંસારથી ડરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ થવું છે તે જીવ સંસારથી ડરે છે, ભવભ્રમણથી ડરે છે. જે કોઈથી ન ડરે, જેને સાત ભય નથી, એ સંસાર ભય છે. એને સંસાર ભય એટલે પોતાને દશાથી ચ્યુત થઈને પાછો સંસારમાં આવી જવાનું થાય એ વાતથી એ ડરે છે. કાર્ય કરતો દેખાય છે ત્યારે એમ લાગે છે કે આ સંસારને ભજે છે, દુકાને બેસીને વેપાર કરે છે માટે સંસારને ભજે છે, તો કે ભયથી ભજે છે. એમની ઉપસ્થિતિમાં તો એક પ્રસંગ પણ બીનો છે. દેવકરણજી મુનિ એમને દુકાને ગયા હતા, પેઢી ઉપર ગયા હતા મુંબઈમાં. પહેલાં તો થોડું નિરીક્ષણ કર્યું, શું કરે છે વેપારમાં, શું કામ કરે છે. જોયું કે હીરા જોવે છે, મોતી જોવે છે, માણેક જોવે છે, વેપાર સંબંધીની વાતચીત કરે છે, માલ ખરીદે છે, માલ વેચે છે, થડા ઉપર બેસીને બધું કામ સંભાળતા હતા. એટલે એમણે પ્રશ્ન કર્યો કે વાત તો તમે બધી વિતરાગતાની કરો છો, શું વાત તો તમે બધી વિતરાગતાની કરો છો, ને આ બધું શું છે, ક્યાં કેની વચ્ચે બેઠા છો? વાત તો ઠીક છે, તમારો પ્રશ્ન તો ઠીક છે, પણ અમે આની વચ્ચે બેઠા પછી આને કાળકૂટ ઝેર માનીએ છીએ, એ તમારા ખ્યાલમાં છે કે શું? આને કાળકૂટ ઝેર સમજીએ છીએ, આને કોઈ અમે લાભનું કારણ, અનુકૂળતાનું કારણ, સુખનું કારણ સમજીને બેઠા છીએ, એ રીતે વિચારવા યોગ્ય નથી. એ પ્રારબ્ધ કર્મથી સંસારને ભજતા દેખાય છે, વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. સમ્યક દ્રષ્ટિ જીવનો ભાવથી કોઈ પણ એમાં એ રોકાય છે, પોતાના ભાવે કરીને રોકાય છે, પોતાની ઈચ્છાએ કરીને રોકાય છે, અને એકાકાર થઈને કાર્ય કરે છે. જેને પ્રતિબંધ કહેવામાં આવે છે એ એકાકાર થઈને કાર્ય કરવું, તે રસ સહિતપણે રસે કરીને એકાકાર એકાગ્ર થઈને કાર્યો કરે છે, એવું કોઈ કાર્ય સમ્યક દ્રષ્ટિજીવ કરતા નથી. પૂર્વકર્મના ઉદયરૂપ ભયથી ઘટે છે, એક ઉદય છે એમાં પણ એમને ભય છે. અહીંયાથી એ ખસવાના પ્રયત્નવાન છે, પુરુષાર્થવાન છે, ક્ષણે ક્ષણે એમાંથી ખસવાનો પુરુષાર્થ એમનો વર્તી રહ્યો છે, એવી દશામાં એ ત્યાં બેઠા છે. એ પાછા વળી રહ્યા છે, એને તું આગળ જઈ રહ્યા છે એમ જોવે છો. શું દ્રષ્ટિફેર છે આની અંદર? કે એ પોતે પાછા વળી રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિથી જોનારો એમ જોવે છે કે એમાં આગળ વધી રહ્યા છે. આટલો ઉલટો સુલટો એની અંદર જોવામાં ફેર છે. જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું એટલે કે સાધકપણું તે જીવને હોય છે. શું સમ્યક દ્રષ્ટિ જીવને જેટલો ભાવ પ્રતિબંધનો અભાવ છે તેટલું જ એને સાધકપણું છે. સમ્યક દ્રષ્ટિપણું એટલે અહીંયા સાધકપણું લેવું. સમ્યક દર્શનમાં કોઈ અંશ નથી પડતા, પણ સાધક દશાની અંદર અંશ પડે છે. એક એક ગુણ સ્થાનમાં પણ અસંખ્ય અંશ પડે છે, એટલે એટલો અંશ લેવો. એટલે કે જેટલી શુદ્ધિ થઈ છે, જેટલી જ્ઞાનધારા ચાલે છે, અને જેટલો આત્માને અનંત ગુણથી જેટલા અંશે વેદાય છે ને અનુભવાય છે, એટલો અંશ છે એટલું સાધકપણું છે, અને બાકીનો જેટલો અંશ બહાર જાય છે એટલું બાધકપણું એમને પણ વર્તે છે. આ પત્રનો મુખ્ય અંશ તો અનંતાનુબંધી ઉપર લઈ જવો છે. એમને સમ્યક દ્રષ્ટિ જીવનું વર્ણન કર્યા પછી હવે અનંતાનુબંધીનો વિષય હવે પછીના પત્રના શેષ ભાગની અંદર ખોલેલો છે. એમને અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ ચારે અનંતાનુબંધી લેવા, અનંતાનુબંધીની ચોકડી. સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં એમ જ કહેવાય છે, તે યથાર્થ છે, એ સિદ્ધાંતિક વાત છે. જ્યાં સુધી દર્શન મોહનો ઉપશમ ન થાય, ઉપશમ થાય તે રીતે અભાવ ન થાય એટલે ઉદયનો અભાવ ન થાય, ત્યાં સુધી અહીંયા ભાવમાં પણ અભાવ થતો નથી. આ એક નિયમ છે કે જ્યારે સમ્યક દર્શનનો ઉપશમ ભાવ છે, ઉપશમ સમ્યક દર્શન, દર્શન મોહનો અભાવ ભાવમાં છે, ત્યારે સામે ઉદય નથી આવી શકતો. જે ઉદયાવળીમાં આવવાના દર્શન મોહના પરમાણુ છે, નિષેકો છે, એ ઉપશમિત થઈ જાય છે. ઉદયાવળીમાં જ ન આવે, ઉદયાવળીમાં આવતા પહેલાં જ એ ઉપશમ થાય છે. અહીંયા પુરુષાર્થનો જીવના આત્મ પ્રત્યે પુરુષાર્થનો નિમિત્ત નૈમિત્તિક એ રીતનો સંબંધ છે. કોઈ સામેથી ઉપાડે છે કે પરમાણુ ઉદયમાં નથી આવતા એટલે અહીંયા દર્શન મોહ થતો નથી, એ વાત ખોટી છે. ખરેખર જીવના પરિણામ પામીને ઉદયમાં આવવાના હતા તે ઉપશમી જાય છે, એને ઉપશમ કર્યું એમ કહેવામાં આવે છે. તો કહે છે કે અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ એ સમ્યક્ત સિવાય ગયા સંભવે નહીં. આ ચારિત્ર મોહની પ્રકૃતિ છે, પણ દર્શન મોહને અને ચારિત્ર મોહને કેટલીક જગ્યાએ અવિનાભાવી સંબંધ છે. તો અનંતાનુબંધી અને દર્શન મોહ હંમેશા સાથે રહે છે, જાય છે, પણ હંમેશા સાથે જ જાય છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ માન માયા અને લોભ હોય નહીં કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. શું કહે છે કે સંસારના જે પદાર્થો છે એટલે કે જે પોતાના ઉદયમાં આવેલા સંયોગો છે, સચેત અચેત અને સચેત અચેત મિશ્ર ત્રણે લઈ લેવા, એવા જે જગતના પદાર્થો છે અને જેનો ઉદય પૂર્વકર્મને લઈને પોતાને નજીક વર્તે છે, એમાં તીવ્ર રાગ વિના, તીવ્ર સ્નેહ એટલે તીવ્ર રાગ વિના અનંતાનુબંધીનો ક્રોધ, અનંતાનુબંધીનું માન, અનંતાનુબંધીની માયા ને અનંતાનુબંધીનો લોભ ત્યારે જ હોય છે. એટલે શું કહે છે કે કોઈને એ વાત ભાવથી સમજવી હોય તો કેમ કરવું. અનંતાનુબંધીની વાત થઈ જે કર્ણાનુયોગને હિસાબે ચારિત્ર મોહના પરમાણુને, તો એ પરમાણુ તો કેવળી ગમ્ય છે કે આ અનંતાનુબંધીના પરમાણુ છે. જીવનો અનંતાનુબંધીનો ભાવ એટલે શું, એનો આ સીધો સાદો અર્થ છે કે એકાકાર થઈને તીવ્ર રસ વિના એકાકારતા થતી નથી. તન્મયપણે જ્યારે ક્રોધ માન માયા કે લોભ ચારમાંથી કોઈ પણ કષાયનો ઉદય વર્તે ત્યારે એમ સમજવું કે તે અનંતાનુબંધીનો છે. જ્યારે જીવ એમાં તન્મય થાય છે ત્યારે તે રૂપે પોતાનો અનુભવ કરે છે. તે રૂપે જ્યારે પોતાનો અનુભવ કરે છે ત્યારે પરિપૂર્ણ કષાયના સંપૂર્ણપણે અભાવ સ્વભાવે રહેલું જે પોતાનું સ્વરૂપ, એ સ્વરૂપ બિલકુલ અવલંબનમાં હોઈ શકે નહીં કે રહી શકે નહીં. જ્યારે ક્રોધ માન માયા કે લોભ કોઈ પણ એક કષાયમાં તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યારે આત્માની અતન્મયતા પ્રસિદ્ધપણે થઈ જ જાય છે, કહેવાની જરૂર નથી. આત્મામાં અંશે પણ જો તન્મયતા રહે, અકષાય ભાવમાં અંશે પણ તન્મયતા જો રહે, જગન્ય અંશે પણ જો તન્મયતા રહે, એવી જો અંદર પરિણામમાં એક અંશ વૃત્તિ હોય તો એને તીવ્ર રસે કરીને, એકાકારપણે કરીને ક્રોધ માન માયા લોભના કોઈ કષાય કે નો કષાયની પ્રવૃત્તિ હોઈ શકતી નથી કે થઈ શકતી જ નથી, થઈ શકે જ નહીં. કેમ કે આમાં રસનો સવાલ છે. જે અંશે આત્મામાં તન્મયતા થાય છે એ આત્માના તીવ્ર રસે કરીને થાય છે, અત્યંત આત્મરસે કરીને થાય છે, અત્યંત ચૈતન્ય રસે કરીને એ પરિણતિ થાય છે, અને એની સાથે પુરુષાર્થને ઘનિષ્ઠ સંબંધ છે. એ રસને ને પુરુષાર્થને ઘણો સંબંધ છે. એ રસ એ બાજુ ઢળી ગયો છે, હવે કષાયમાં ક્યાંથી એ રસ આવશે? કાં તો આંગળી સીધી હોય તો વાંકી ન હોય, ને વાંકી હોય તો સીધી ન હોય, એક આરે બે અવસ્થા તો આ એક ચીજની બનવાની નથી. તો જે રસ ચૈતન્યમાં ઢળી ગયો, વળી ગયો, એ રસ કસાયની સાથે એકત્વ સાધતો નથી. ભલે ક્યારેક ચારિત્રમોનો ભડકો દેખાય તો પણ એ કસાય ભાવ સાથે એકત્વને સાધતો નથી, થઈ શકતો જ નથી. એ પરિસ્થિતિ જેવી કોઈ સહજ છે કે બની શકતું જ નથી. એટલે એમ કહે છે કે સંસારી પદાર્થને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના, એટલે તીવ્ર રાગ વિના, તીવ્ર રસ વિના, સ્નેહનો ચિકાસ, રસમાં ચિકાસ આવે છે, સ્નેહ એટલે ચિકાસ અહીંયા લેવી, તીવ્ર ચીકણા પરિણામ થયા વિના ક્રોધ માન માયા અને લોભ હોતા નથી, કે જે કારણે તેને અનંત સંસારનો અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય, ચીકણો પરિણામ વર્તતો હોય, તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવાઓ સંભવે છે. એને કાં ક્રોધનો હોય, કાં માનનો હોય, કાં માયાનો હોય, કાં લોભનો હોય, હોય ને હોય જ છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગ વાળો જીવ તે ન હોય. એટલે તો મુમુક્ષુ દશામાંથી પ્રારંભમાં જ આ એક ભલામણ કરી છે સત્પુરુષોએ, કે કોઈ પણ ઉદયમાં તીવ્ર રસે કરીને પ્રવેશ કરીશ નહીં, પ્રવેશ કાળે જ જાગૃત રહેજે, રસ તીવ્ર થવો જોઈએ નહીં. મોટું નુકસાન છે એ વાત એને લક્ષમાં હોય તો રસ તીવ્ર ન થાય, અને નુકસાનથી બીતો ન હોય એ તીવ્ર રસમાં આવી જાય છે. એને નુકસાનનો ખ્યાલે નથી આવતો કે મને કેટલું નુકસાન થાય છે. શુભ અને અશુભ બંનેમાં કોઈ પણ ઉદય હોય, કોઈ પણ ઉદયમાં તીવ્ર રસે કરીને પ્રવેશ જ ન કરવો, આ એક જ્ઞાનીઓની પહેલી જ શિખામણ છે. એ શરૂઆતમાં 22માં 23માં વર્ષમાં એ વિષય ચાલી ગયો છે શ્રીમતીના પત્રોમાં. એટલે ત્યારથી જ એ રસ ઘટાડતો જાય છે, ઉદય ભાવનો રસ ઘટાડતો જાય છે. એના ઘણા કારણો બને છે. એક તો પોતાને નુકસાનનો ખ્યાલ છે, બીજું કે એની સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાવશ પણ તીવ્ર રસ થતો નથી, એવી ઉગ્ર ભાવના હોય છે. એ સંબંધીની લગ્ની અને તાલાવેલીથી પણ બીજી બાજુનો તીવ્ર રસ થતો નથી. સ્વરૂપ નિશ્ચય ન થયો હોય તો એની જિજ્ઞાસામાં પણ એને તીવ્ર રસ થતો નથી. આ બધા એવા એક સાથે ઉત્પન્ન થતા મુમુક્ષુ ભૂમિકાના પરિણામ છે કે એ તીવ્ર રસમાં આવે જ નહીં. અને એ તીવ્ર રસમાં ન આવે ત્યારે સાથે સાથે દર્શનમોહનો અનુભાગ ઘટે છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી દર્શનમોહની શક્તિ ઘટે તો દર્શનમોહ દબાય ઉપશમે, જ્યાં સુધી એની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી એ દબાતો નથી, એટલે ઉપશમ થતું નથી. એનો સીધું ગણિત છે. એટલે એમ કહે છે અહીંયા કે જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય તે જીવ પરમાર્થ માર્ગ વાળો હોય નહીં. એ પરમાર્થ માર્ગમાં નથી, ભલે ગમે તે ક્રિયા કરતો હોય પણ એ પરમાર્થ માર્ગમાં નથી. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે આ વાત બહુ સરસ લીધી છે એમણે, જેને તપાસવું છે, અંતર અવલોકન કરવું છે એને માટે અમુક વાતો બહુ સિદ્ધિ સાધી એવી સરસ આવે છે આમાં. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, અંદરથી કાયર થઈ જાય, એ વાતથી થાકી જાય, તીવ્ર રાગ થઈ જાય તો પણ એનો એને થાક લાગે કે નહીં નહીં નહીં, અથવા અંદરથી એનું કાળજું બળે કે આવા તીવ્ર ચીકણા પરિણામ થાય છે જીવને તો એનું કાળજું અંદરથી કોરાતું હોય એવું લાગે, અથવા અંદર એવો અચકાટ ઊભો થયા કરે, જ્યારે પણ એવો કોઈ પ્રસંગ બને તો આંચકો લાગે, અરે રે આમાં તીવ્ર પરિણામ થઈ જાય, એવા આ તો પ્રસંગો છે, આ પ્રસંગ તો એવા છે કે આમાં બહુ ચીકણા પરિણામ થઈ જાય તો અંદરથી આંચકો લાગવા માંડે. એ રીતે અંદરથી કાયર થયા કરે, બધા પ્રકારે કાયર થયા કરે, કોઈ વાતનો બાનો ન પકડે કે આમ ફેમ નહીં, એ કાયર જ થાય સુખે અથવા દુઃખે, પછી એ પ્રસંગ સુખનો હોય કે એ પ્રસંગ દુઃખનો હોય, તીવ્ર ચીકણા પરિણામ થતાં એ અંદરથી કાયર થયા વિના રહે નહીં. હા થાય, પ્રશસ્ત રાગમાં પણ અનંતાનું મંદિર થાય, શુભ રાગમાં અનંતાનું મંદિર ન થાય, અજ્ઞાન દશામાં એ જ કરે છે. તેઓ ઘણા તીવ્ર વૈરાગ્ય હોય છે, ઘણા વૈરાગ્ય હોય છે, સાધન સંપન્ન હોય ને દીક્ષા લઈ લે વૈરાગમાં આવીને તો અનંતાનું મંદિર છે ત્યાં. યથાર્થ પ્રકારે આત્માના લક્ષે, આત્મહિતના લક્ષે નિરસ પરિણામ થાય તો અનંતાનું મંદિરનો અને દર્શન મોહનો અનુભાગ ઘટે. સમ્યક દર્શન થયા પછી એનો સંભવ નથી, ઉદય નથી. સમ્યક દર્શન પહેલાં કાં તીવ્ર હોય કાં મંદ હોય, પણ મંદમાં બે પ્રકાર છે, એક યથાર્થ પ્રકાર અને એક અયથાર્થ પ્રકાર. કેમ કે જીવે એવા નિરસતા, એવી ઉદાસીનતા, એવો વૈરાગ યથાર્થપણે પણ અનંત વાર કર્યો છે, યથાર્થપણે એક વાર પણ કર્યો નથી, એમાં બે ભાગ છે, એ વિચારણીય વિષય છે. શું કહે છે કે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે અંદરમાં, સુખે અથવા દુઃખે. હવે કહે છે કે દુઃખમાં કાયરપણું તો કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. દુઃખમાં તો ઘણા થાકી જાય છે કે અરે રે કોઈ વાતે આવો પ્રસંગ ન જોઈ, કોઈ પણ ભોગે આવો પ્રસંગ ન હોવો અમને, કોઈ પણ રીતે અમે આમાં સહન કરી શકીએ એવું નથી, એ રીતે અનેક રીતે કાયર થઈ જાય છે દુઃખમાં તો. પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, તે સુખનું નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે, એ સંતોષાતો નથી. પરમાર્થ માર્ગી જીવ હોય છે એને અનુકૂળતાઓમાં પણ એ મૂંઝાય છે. શેનાથી મૂંઝાય છે કે અનુકૂળતામાં જે કોઈ અનુકૂળતાનું આલંબન લેવાઈ જાય છે એ એની આસક્તિ છે કે ઠીક છે આપણને વાંધો નથી, એ મૂંઝવણનો વિષય થવો જોઈએ જીવને. જ્યાં સુધી એનાથી મૂંઝાય નહીં, એનાથી કાયર થાય નહીં, ત્યાં સુધી 254માં એ વાત લીધી છે, મુમુક્ષુતાની વાત લીધી છે ને, 254માં એ વાત લીધી છે, પાનું છે 288. મુમુક્ષુતાની વ્યાખ્યા કરી છે એમાં કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાસુક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે પ્રયત્ન કરવો. શું કહે છે કે મોક્ષને વિશે અસ્થિથી પ્રયત્ન કરનારા કેટલાક દેખાય છે. શું? તો આપણે નાસ્તિનું પડખું ઉપાડ્યું. કોઈ શાસ્ત્ર વાંચે છે, કોઈ પૂજા ભક્તિ કરે છે, કોઈ ત્યાગ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ કાંઈ કરે છે, કોઈ દાન દે છે, કોઈ યાત્રા કરે છે, જપ કરે છે, કાંઈક કરે છે. મોક્ષને શું કરવા કરો છો? કે અમારા આત્માના કલ્યાણને માટે ને મોક્ષને માટે ઉભરે તો એ વાત નથી. આયા તને થતાં મોહાશક્તિના પરિણામમાં તને મૂંઝવણ ક્યારે થઈ છે અને થાય છે, અને એ પૂર્વક તારો મોક્ષનો પ્રયત્ન ઉપડ્યો છે, તો અમે તને મુમુક્ષુતા છે એમ કહીએ છીએ. નહીતર મુમુક્ષુતા છે એ વાત નથી. પ્રાય જીવ શું કરે છે કે પોતાનું સાધન એક સિક્યોર કરીને કે ચાલો આપણને વાંધો નથી, હવે કાં તો છોકરાઓ રડે છે ને કાં તો મૂડી છે કે જેના વ્યાજમાં વાંધો આવે એવું નથી, હવે આપણે નિવૃત્તિ લઈને આત્માનો મોક્ષ માટે પ્રયત્ન કરો. એટલે ભલા માણસ, પહેલાં તે અવલંબન ખોટું લીધું, આના આધારે તો તારે તારી અનુકૂળતાના આધારે તો તારે આગળ વધવું છે, તો એ આધાર જ તારો ખોટો છે. પૂતગળોના આધારે, પૂતગળની શિલા ઉપર ઊભા રહીને આત્માને સાધવો છે, એ તો ઓલા પ્રાણાયામ કરવા જેવી વાત છે. યોગથી સાધે છે ને એકાગ્રતા, એકાગ્રતા ઘણી આવે, ચંચળતા બહુ મટી જાય એનાથી. કે શું કરો છો કે ભાઈ આ શ્વાસોશ્વાસ અને કાયા એના પરિણામ, એની સાથે મનને બહુ સંબંધ છે, કે મન ત્યાં લગાડીએ છીએ એટલે પરિણામ બધા એકદમ શાંત થઈ જાય છે અને ચંચળતા એકદમ ઘટી જાય છે. શું? ઘણી સ્થિરતા આવે છે. તો કોનો આધાર લીધો? તે આધાર લીધો પૂતગળનો. એ પૂતગળના આધારે યોગ કરે કે પૂતગળનો આધાર લઈને પછી એ આધારે નિવૃત્તિ સેવે, નાતમાં કાંઈ માલ નથી. એક ડગલું આગળ વધવાનો કોઈ પ્રશ્ન જ નથી. આધાર જ ખોટો પકડ્યો છે. કાલે એક વાત ચાલી હતી આપણે, મુમુક્ષુ જીવને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, એક બહુ દ્રઢ નિશ્ચય એને વર્તતો હોવો જોઈએ કે ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હું મારું આત્મસાધન ચાલુ જ રાખીશ, કરીશ જ, કર્યા વિના નહીં રહું. અમુક પ્રકાર થાય, અમુક કાર્યો થાય, અમુક સ્થિતિ હોય તો હું પછી કરું, એ શરત જ તારી ખોટી છે. તીવ્ર મુમુક્ષુતા જ્ઞાન દશાની વાત છે. પછીની જે વાત લીધી છે તીવ્ર મુમુક્ષુતા, એ તો જ્ઞાન દશાની વાત લીધી છે, એને તીવ્ર મુમુક્ષુતા કહે છે. એટલે એની તો ચર્ચા એ પત્રમાં એ કરતા નથી, ત્યાં તો મુમુક્ષુતાની જ ચર્ચા કરવી છે. તો કહે છે કે મુમુક્ષુએ કોઈ શરતે ધર્મ કરવો હોય તો એણે આ માર્ગ છોડી દેવો. એણે શરત કરી આત્મા હારે પહેલાં કે હે આત્મા, જો મને કેટલીક આટલીક સ્થિતિ બરાબર મારી કલ્પના પ્રમાણે કે મારા ધારવા પ્રમાણે બની જાય પછી હું એટલું આત્માનું જ કામ કરું. કે તારી વાત જ ખોટી છે, તું શરત મૂકશ એ જ અમને મંજૂર નથી. પહેલાં તો તારી શરત જ અમને મંજૂર નથી. તારે એ શરતે તૈયારી છે તારી કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવ હોય મારે આત્મસાધન મારી રીતે કરવું છે, મારી શક્તિ છે એ પ્રમાણે હું આત્મસાધન ચાલુ રાખીશ. અમુક સ્થિતિમાં હું ચાલુ રાખી શકું, અમુક સ્થિતિમાં ચાલુ ન રાખી શકું, માટે અમુક સ્થિતિ થાય જ પછી કરું, એ તારી વાત તદ્દન ખોટી છે, પાયામાંથી ખોટી છે. એ રીતે કોઈ દિવસ કામ થવાનું નથી. તે તારી અનુકૂળતામાં પહેલો તારા આત્મા વેચી માર્યો છે, અને આત્મા વેચ્યા પછી તું હવે એમ કહે છે કે મારે આત્મા જોઈશ, પણ ત્યાં તો પહેલાં વેચી નાખ્યો છે. ક્યાંથી આત્મા તને મળવાનો હતો? હતો એ વેચી માર્યો છે, તો કોઈ દિવસ થવાનો નથી. એટલે એ આખી ઉપાડ જ જુદો છે કે સુખે દુઃખે તો માણસ કાયર થાય, પણ સુખે પણ કાયરપણું, સુખનું અણગમવાપણું એટલે મૂંઝાવાપણું, એમાં મૂંઝાવવું એટલે એના પરિણામથી મૂંઝાવવું. સંયોગથી તો કોઈ સંયોગથી મૂંઝાવવાનો પ્રશ્ન નથી મુમુક્ષુને, પણ એ પ્રત્યેના પરિણામ, અનુકૂળતા પ્રત્યેના કે પ્રતિકૂળતા પ્રત્યેના પરિણામને લઈને જેને મૂંઝવણ થાય છે એ જીવ મોહાશક્તિના પરિણામથી મૂંઝાય છે. મોહનથી જે મૂંઝાય છે તે મોહને છોડી શકે છે, જે મોહથી મૂંઝાતો નથી એનો મોહ છૂટવો કોઈ રીતે શક્ય નથી. આ સીધો સીધો સિદ્ધાંત છે. બીજી કોઈ જરૂર નથી, મૂળમાં એક વાત છે, કોઈની જરૂર નથી. કોઈના વિના હું જીવીશ, બધાના વિના, મારા શરીર વિના પણ જીવીશ. હું જીવતો શક્તિથી જીવતો પદાર્થ છું, અનંત અનાદિ અનંત શાશ્વત જીવત્વ શક્તિ લઈને જીવવાનો છું, રહેવાનો છું, ટકવાનો છું, નભવાનો છું. મને કોઈના આધારને અવલંબનની જરૂર નથી. ગમે તે હાલત હો બહારની, અરે ખરેખર તો જેને સંયોગો નબળા છે એને લોકો એમ જોવે છે કે આ બિચારાને સંયોગો બરાબર નથી. જેને સંયોગો સબળા છે એને એમ કહેવા આપે આને તો આમ દામને ઠામ છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ જુદી છે, આ માર્ગમાં આવનારાઓની દ્રષ્ટિ પણ જુદી છે. ખરેખર તો પોતાનું આત્મસાધન કરતા સંયોગોની ઉપેક્ષા થાય, સંયોગોને સંભાળી ન શકે અને એ સંયોગો નહીં સંભાળતા સંયોગોની પરિસ્થિતિ બરાબર ન હોય લૌકિક દ્રષ્ટિએ, તો એનું ગૌરવ છે ખરેખર તો. કે શું કાર્ય કરતા એના સંયોગો નબળા રહ્યા, કે આત્મકાર્ય કરતા કરતા એના સંયોગો નબળા રહ્યા, એ તો એનું ગૌરવ છે કે એટલી ઉપેક્ષા એ કરી શક્યો. જગત આખું સંયોગોને સંભાળે છે અને સંયોગ પાછળ દોડે છે અને સાવધાની કરે છે. અને સાવધાની છોડીને નુકસાન થયું તો કે એને ધન્યવાદ આપો, એ આ માર્ગ છે. એની નબળાઈ જોવાનો પ્રશ્ન નથી, એને કોઈ બીજી દૃષ્ટિએ હીણી દૃષ્ટિએ જોવાનો પ્રશ્ન નથી, એને સન્માનની દૃષ્ટિએ જોવાનો પ્રશ્ન છે ખરેખર. એ પ્રકાર છે આ માર્ગની અંદર. એ પણ ખોટા છે, એ લાઈન ખોટી છે ભાઈ. તમે પરિણામ એ રીતે ચાલતા હોય કે આમ થાય તો પછી કરો, આમ થાય તો પછી, એક આટલું થઈ જાય તો સારું, આટલું થાય, એ લાઈન જ ખોટી છે. એ લાઈન જ ચડવા જેવું નથી. અત્યારે આ ક્ષણે ગમે તે પરિસ્થિતિ મારી હો, મારે અત્યારથી જ આત્મસાધન કરવું, ઉધારની વાત નથી, પછી કરવું એ વાત નથી. તો પૂજ્ય માતાજી કહે છે કે પછી કરું પછી કરું, એ રુચિનો અભાવ બતાવે છે. શું બતાવે છે? એને અત્યારે નથી કરવું ને પછી કરવું, એ રુચિનો અભાવ બતાવે. સોગાની જે તો જરા ઉગ્રતાથી વાત કરતા હતા કે પહેલાં વાંચી લઉં ને પછી, પહેલાં સાંભળી લઉં ને પછી પુરુષાર્થ કરું, એ વાતે તારી ખોટી જ છે. સાંભળતા તને ચોંટ લાગવી જોઈએ અને સાંભળતા વેંત તારો પ્રયાસ ચાલુ થઈ જવો જોઈએ. આ વર્તમાન પાત્રતાનો વિષય છે. પછી કરું એ વાત, ઉધારીની વાત, એ આ વેપાર જ જુદી જાતનો છે. આ તો રોકડીઓ જ વેપાર છે, ઉધારની લાઈન જ નથી આ વેપારની. પછી કરું એ વાત જ ભૂલી જજે, તો એ તારી રુચિ જ નથી. એ કોઈ પ્રમાણિકતા છે? એ કોઈ પ્રમાણિકતા છે કે તમે માલ મને પહેલા મોકલી દો, પૈસા મારે પછી દેવા હશે તો હું દઈશ, એના જેવી વાત થઈ તો કોણ વિશ્વાસ કરે? એ રીતે તો કોઈ વિશ્વાસ કરે નહીં. આત્મા પકડાતો નથી, ક્યાંથી પકડાય? પણ બીજું બીજું પકડે તો ક્યાંથી પકડાય? આત્મા બીજું પકડેલું મૂક્યું નથી, અનાત્માને પકડવો, પકડેલો મૂકવો નથી, પછી આત્મા ક્યાંથી પકડાય? જે અનાત્માને પકડ્યો છે એ એવો અનંતાનો મંદિરના કસાયથી પકડ્યો છે, તીવ્ર રસે કરીને, તીવ્ર સ્નેહ કરીને. આત્મા પકડાતો નથી, ક્યાંથી પકડાય? પકડવા માટે હાથ તો જોશે કે નહીં? નવરા પકડવા માટે હાથ નવરા નથી. બીજું પકડીને ઊભો છે ને કે આત્મા પકડાતો નથી. જે પકડ્યું છે એ તો છોડ એમ કે છે. વાતે વાતે મેળ ખાય છે, તને ક્યાંય ગમતું ન હોય તો આત્મામાં ગમાડજે. એ તો એમ ક્યાંય ન ગમતું હોય એટલે મોહાશક્તિથી મૂંઝાશ. આસક્તિના પરિણામથી મૂંઝવણ થાય છે, મોહના પરિણામથી મૂંઝવણ થાય છે. આ તપાસવા જેવો વિષય છે, વિચારવા જેવો વિષય નથી, પણ તપાસવા જેવો, જ્યારે થાય ત્યારે તપાસવા જેવો વિષય છે. આમાં મૂંઝવણને અણગમો આવે છે કે ઠીક પણ લાગ્યું ત્યાં આંખે આંખો ઓરાઈ જાશો, તું ઉતરી જાશો અંદરમાં, જરાક ઠીકપણું લાગે, નાની નાની વાતમાં ઠીકપણું લાગે, એને એમ થાય કે વાહ ઠીક છે, આ ઠીક છે, આ ઠીક છે. આમ નામ ઈષ્ટ અને અનિષ્ટ, ઈષ્ટ અને અનિષ્ટ, વિરુદ્ધ અભિપ્રાયથી, ખોટા અભિપ્રાયથી પરિણામ થયા જ કરે છે અને અનંતકાળ એમાં ચાલ્યો જાય છે, જિંદગીની જિંદગીઓ ચાલી જાય છે. એટલે અહીંયા પરમાર્થના માર્ગમાં આવનાર આત્માઓ, પુરુષ નામ આત્માઓ કેવા હોય છે એનું એક બહુ સારું લક્ષણ, નાસ્તિકમાં પણ પોતે સમજી શકે એવું લક્ષણ અહીંયા લીધું છે.
ભગવાન.